તારીખ 9/11/1992 શ્રી દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 606 થી 616 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 235
610 વિકલ્પ સ્વકા યા પરકા ઉનકી જાત એક હી હૈ વિકલ્પ હોય આત્માનો હોય કે પૂતગળનો હોય કે ભગવાનનો હોય પોતાનો હોય કે બીજાનો હોય વિકલ્પ એ વિકલ્પ જ છે એક જ જાતની જાત એક જ છે પછી એમાં બે જાત નથી આત્માનો વિકલ્પ હોય એટલે એની જાત બીજી ભગવાનનો વિકલ્પ હોય એટલે એની જાત બીજી અને વિષય કશાયનો વિકલ્પ હોય તો એની જાત બીજી એવું કઈ નથી જાત તો બધાની એક જ છે આત્માની જાત નથી આત્માની જાત નથી વિકલ્પ હા આત્મા પોતે નિર્વિકલ્પ જાતિનો પદાર્થ છે એટલે એ વિકલ્પ અવસ્થામાં છે એ વિજાતીય તત્વ છે સ્વજાતીય તત્વ નથી પણ વિજાતીય તત્વ છે એના ફળમાં ફેર છે એની જાતમાં ફેર છે શું ફેર છે કયો સોના વિકલ્પ થી મોક્ષ થાય એવું ક્યાં વાત જ છે લક્ષ છે એ તો જ્ઞાન ની પર્યાય છે વિકલ્પ તો જ્ઞાન ની પર્યાય નથી રાગ ની પર્યાય છે લક્ષ જ્ઞાન ની પર્યાય છે લક્ષ છે એ જ્ઞાન ની પર્યાય છે અને વિકલ્પ રાગ ની પર્યાય છે બે એક નથી કઈ શું તો એનો તો અર્થ એમ થાય કે જેટલા ને આત્માનો વિકલ્પ થાય એને આત્માનું લક્ષ હોય એમ થાય હે તો એનો અર્થ જ એમ છે કે બે એક નથી જો આત્માનો વિકલ્પ હોય એટલા ને આત્માનું લક્ષ હોય તો બે એક સરખું થઈ જાય અવિનાભાવી રહે પણ એવું નથી લક્ષ અને વિકલ્પ અવિનાભાવી નથી લક્ષ પર ઉપર હોય ને આ વિકલ્પ આત્માનો કરે અને અત્યાર સુધી એમ જ જાય ચાલ્યું છે માટે વિકલ્પ ને જુદો પાડીને કેવું થાય લક્ષ થી વિકલ્પ ને જુદો સમજવાનો છે એક નથી સમજવાનો પોતાને તો અંદરમાં એમ લેવાનું છે ને કે મને વિકલ્પ આત્માનો હોય કે વિકલ્પ પરનો હોય મારા માટે તે ઈષ્ટ નથી પણ અનિષ્ટ છે શું માટે લક્ષ મારો આત્મા ઉપર હોય એ મારે મુખ્યપણે જોવાનું રહે એમ લક્ષને વિકલ્પ થી પોતાના લક્ષને જુદું પાડવા માટે તો વાત છે ક્ષેત્રનો છે આ પરનો વિકલ્પ કરવામાં તો એને બરાબર ખબર પડે છે કે આ બરાબર નહીં આત્માનો વિકલ્પ કર્યા પછી ક્ષેત્રનો છે ભૂલ તો ત્યાં થઈ છે ત્યાં જો વિચારવાનું કે જાગૃતિ રાખવાનું ન બને તો પછી ભૂલ ક્યાંથી છૂટવાની હતી હું સમયસર વાંચું છું એટલે હું ક્યાં બીજું વાંચું છું નોવેલ વાંચું છું હું તો સમયસર વાંચું છું ને હું ક્યાં છાપું વાંચું છું સમયસર વાંચું છું ને એમાં તો ભૂલો છે અનાત્માની જાતિ છે સીધી વાત છે આત્માનો વિકલ્પ એ પણ અનાત્મ જાતિ છે વિજાતીય કહો કે અનાત્મ જાતિ કયો આ તો તત્વદ્રષ્ટિ છે ને કોઈ પણ ભાવમાં તત્વ શું રહ્યું છે એ જોવાનું છે તો કે અનાત્મ તત્વ છે, એમાં આત્મ તત્વ નથી. આ તો મુખ્ય વાત છે. વિકલ્પ માત્ર દુઃખરૂપ છે, છતાં એક વિકલ્પ સારો લાગે, સુખમય લાગે, બીજો વિકલ્પ દુઃખરૂપ લાગે. એને જાતની ઓળખાણ નથી. વિકલ્પની જાતે એને બે 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 વિકલ્પમાં દુઃખ જ છે, કોઈ પણ વિકલ્પમાં દુઃખ જ છે. એમ બીજું કે ક્ષણિક છે, એમાં તો કઈ દલીલની જગ્યા નથી. સ્વનો હોય કે પરનો હોય પણ ક્ષણિક છે, અને આત્મા ક્ષણિક નથી, નિત્ય છે. આત્મા ક્ષણિક નથી, આત્મા નિત્ય છે. એટલે એમ પણ બંનેનો સ્વભાવ જુદો જુદો છે. એક વિકલ્પ ક્ષણિક સ્વભાવી છે, આત્મા શાશ્વત છે, અનાદિ અનંત છે, નિત્ય છે. મેં ત્રિકાળી નિર્વિકલ્પ હું, હું જે આત્મા છું એ તો ત્રિકાળ નિર્વિકલ્પ છું. મેરે મેં વિકલ્પ કી નાસ્તી હૈ, અને હું જે નિર્વિકલ્પ સ્વરૂપ છે એમાં તો વિકલ્પ નો જ અભાવ છે. શું પછી જેમાં મારો અભાવ હોય એમાં મારાપણા નો અધિકાર રાખવો તો એનું નામ મિથ્યાત્વ છે, એ જ ભૂલ છે. એ મિથ્યાત્વ છે. માટે મને બહુ સારા વિકલ્પ આવ્યા એ વાત ભૂલી જવા જેવી છે. મને અત્યારે બહુ સારા વિકલ્પ ચાલ્યા એ વાત ભૂલી જવા જેવી છે. જ્ઞાન બઢાને કી વો કશાય ઘટાને કી જરૂરત નહીં હૈ. ઠીક છે, યો તો કેવલ જ્ઞાન પ્રગટ કરને કી ભી જરૂરત નહીં હૈ. આ દ્રષ્ટિનો પાવર છે. સાધારણ માણસને જરાક તકલીફ પડે એવો વિષય છે, કેમ કે એને જ્ઞાન વૃદ્ધિ થાય અને કશાય ઘટે ત્યારે લાભ માન્યો છે. જોકે પર્યાયમાં એ લાભ છે, જ્ઞાન વધે, કશાય ઘટે કે કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થાય, એ પર્યાયમાં લાભ છે. પણ ત્રિકાળીમાં નથી એ લાભ. ત્રિકાળીમાં લાભ નુકસાનનો અવકાશ નથી. એકરૂપ તત્વ હોવાથી આત્માનું સ્વરૂપ, એમાં ન તો કોઈ લાભ કરી શકે ન તો એમાં કોઈ નુકસાન. પરિપૂર્ણ હોવાથી લાભ થવાનો અવકાશ નથી, અને પરિપૂર્ણ ધ્રુવ રહેતો હોવાથી નુકસાનનો અવકાશ નથી. માટે જે શાંતિ અશાંતિનો, જ્ઞાન અજ્ઞાનનો, અભાવ સદભાવનો જે કાંઈ પ્રકાર છે એ પરિણામની મર્યાદામાં સમાપ્ત થાય છે. શું લાભ લાભ બધો પરિણામમાં છે. શું સંસારમાં સંયોગિક લાભ લાભ છે. પૈસા વીધા તો કે બહુ લાભ થઈ ગયો, લાભ હવાયા થઈ ગયા. નિર્ધનતા થઈ તો કે નુકસાન થઈ ગયું. પછી ધર્મના ક્ષેત્રમાં આવ્યો તો કે આત્માને અશાંતિ થાય તો કે નુકસાન છે. આત્માને આત્માની શાંતિ પ્રગટે તો કે લાભ છે. હવે અહીંથી એથી આગળ જવું છે હવે, કે ત્રિકાળીમાં લાભ પણ નહીં અને ત્રિકાળીમાં નુકસાન પણ નહીં, એવો હું છું. આ શ્રદ્ધાનો વિષય છે. આ શ્રદ્ધાનો વિષય આવો છે, અવલંબનનો વિષય આવો છે. પોતે જ લાભ સ્વરૂપ છે, પછી બીજો લાભ લાવવાની એમાં જરૂર નથી. સ્વયં લાભ સ્વરૂપ છે. આત્મલાભ એટલે સ્વયં લાભ સ્વરૂપ છે, એમાં બીજો કોઈ લાભ કરવાનો અવકાશ નથી. એ તો ઉપદેશ બધો પરિણામ આશ્રિત છે. ઉપદેશ બધો પરિણામ આશ્રિત જાય છે. એ અપેક્ષા એ વાત છે કે પરિણામ પર ન ખેંચાવ, એ બધો જે પરિણામ આશ્રિત ઉપદેશ છે ત્યાં ખેંચાવ નહીં, સહજ સ્વભાવ રહે જાયગા. આમ છે, એકદમ સ્વરૂપને વળગીને અવલંબીને આ વાત છે. પદ્ધતિ નથી, અવલંબન પરનું રહે, લક્ષ્ય પરનું હોય, દ્રષ્ટિ પર ઉપર હોય, અને આ વાત નથી. આ વાત તો એકદમ સહજ સ્વભાવ ઉપર જેનું વજન છે, એના લક્ષ્ય એના અવલંબને ઉભો છે, એને પર્યાયની ઉપેક્ષા વર્તે છે. જ્ઞાન વધારવાની એને જરૂર નથી, કશાય ઘટાડવાની જરૂર નથી, કેવળ જ્ઞાનની એને તમા નથી. શું કેવળ જ્ઞાનની તમા નથી એને દરકાર નથી, કેમ કે એથી અનંત ગુણ સમૃદ્ધ એવું પોતાનું સ્વરૂપ એ પોતાની દ્રષ્ટિના કબજામાં છે, કાંઈ એને જરૂર નથી. એમાંથી તો લીધું છે ને શ્રીમદજીએ કે જેને જૈનનું કેવળ જ્ઞાન જોઈતું નથી, જુઓ જૈનનું નાખ્યું, પોતે જાણે જૈન ન હોય એવી રીતે. જેને જૈનનું કેવળ જ્ઞાન એ જોઈતું નથી એને પરમેશ્વર બીજું શું આપવાનો હતો? આવી દરકાર છૂટે છે. મસ્ત છે, પોતાના સ્વરૂપની મસ્તીમાં દ્રષ્ટિની મસ્તી ચડેલી છે. સમજાણું ને પ્રશ્ન ન ખેંચાવો, ખેંચાવો ખેંચાવો ખ ઉપર પરિણામ ઉપર ન ખેંચાવો, એટલે પરિણામ ઉપર વજન ન આપો એમ કેવું છે. ખેંચાવ નહી એટલે એના ઉપર વજન આપો, સ્વભાવ ઉપર ખેંચાવ તમે, પણ પરિણામ ઉપર, પરિણામને પરિણામ ઉપર ન ખેંચાવવું, પરિણામને સ્વભાવ ઉપર ખેંચાવવું. હે નહી, પેલું સીધું બિંદી નહીં મળી હોય ચોખ્ખી, એટલે આ નાખી દીધી, ઓલું ઊંઘ માં નાખે છે ને એવી નાખી દીધી. હે ઉચ્ચારના પ્રમાણમાં, એમ ઉચ્ચારના પ્રમાણમાં એ બિંદી બરાબર છે. એમાં શું છે કે આપણે જે ગુજરાતી લોકો હિન્દી બોલીએ ને હિન્દી લોકો હિન્દી બોલીએ એના ઉચ્ચારમાં ફેર હોય છે, ઉચ્ચારમાં ફેર પડે એ દ્રષ્ટિ બરાબર છે. આપણે જમાં જ સાદો વાપરી, હિન્દી વાળા જ ની નીચે નીચે બિંદી કરે છે, ઉર્દુ ની જેમ જરૂરિયાત, તો એમાં જેવો વપરાય છે, નીચે બિંદી કરે એ લોકો આગળના ભાગમાં, આગળના ભાગમાં નીચે બિંદી કરે, એ ઉચ્ચાર બતાવવા માટે એ વાત હોય છે. એવું શુદ્ધ અંગ્રેજી લખે છે એમાં એ અ છે, આપણે અ એ છે એ અ માટે અ વપરાય ને આ માટે પણ એ જ વપરાય છે. શું જેમ કે અમદાવાદ, તો પેલો અ છે એમાં અ છે અને ડી એમાં દા થાય છે, પાછો આ થાય છે. તો જ્યાં દા નો થતો હોય અને ટૂંકો અ હોય ને ત્યાં ઉપર એ લોકો રેપ કરે છે, આ ઝીણો લીટો કરે, એટલે ત્યાં આ નહીં વાંચવાનો, અ વાંચવાનો, લંબાવાનો નહીં. હા ડિક્શનરીમાં એ હોય છે. હા એટલે હા, એ ભાષા ને ઉચ્ચાર બતાવવા માટે એ બધા નિશાનીઓ છે, એ ભાષાનો ઉચ્ચાર માટેની નિશાનીઓ છે. શું એટલે એમ કહે છે કે આ બિંદી બરાબર છે, શુદ્ધ ખેંચાવમાં જે ઉચ્ચાર થાય છે એના માટે આ બિંદી બરાબર છે. છસો અગિયારમાં એમ કહ્યું કે સ્વરૂપ બાજુનું વજન અને ખેંચાણ હોવું જરૂરી છે. કોઈ પણ શુદ્ધ પરિણામ કે પૂર્ણ શુદ્ધ પરિણામ ઉપર, પૂર્ણ શુદ્ધ તો હજી પ્રગટ્યું નથી, છદમસ્ત અને અલ્પ શુદ્ધ છે, પણ એને અલ્પ શુદ્ધ હોય કે પૂર્ણ શુદ્ધ હોય, વર્તમાનમાં અલ્પ શુદ્ધ છે અને ભાવિમાં પૂર્ણ શુદ્ધ છે, પરિણામ ઉપરનું એને ખેંચાણ ન હોય. એનો અર્થ કે અહીંયા બહુ ખેંચવું નહીં એમ. જો તરીય અને દીન બંધુ બે માં દીર્ઘ છે, દીન બંધુ એમાં દ દીર્ઘ છે અને તરીય માં ર દીર્ઘ છે. પણ દીન માં દી લંબાવાનો છે અને તરી માં તરી એમ નથી લંબાવાનો, એમ કે છે. શું ઉચ્ચાર બતાવવા માટે છે ને, શ્રીમદજી નું પદ છે ને એમાં એમણે સાઈન કરી છે, ઉચ્ચાર ની સાઈન કરી છે. શું દીનબંધુ દીનાનાથ એમ કરીને છે ને, તો દી ઉપર નથી કઈ રેપ કર્યો અને નીચે તરીએ કોણ ઉપાય એમાં ર ઉપર રેપ કર્યો છે. એ ઉચ્ચાર માટે કર્યો છે. એ ગુજરાતીમાં છે, બધી અંગ્રેજીમાં ગુજરાતીમાં હિન્દીમાં બધે એમાં ઉચ્ચાર માટે અમુક નિશાનીઓ ભાષાની હોય છે ને, ઘણી જગ્યાએ પત્રોમાં આવું થશે, કાવ્યમાં છે આ છે ને. દ ઉપર નથી દિનમાં અને તરિયામાં ર ઉપર છે. હા, એટલે એમાં દીર્ઘમાં બહુ લંબાવાનું નહીં એમ, દિન ની જેમ લંબાવાનું નહીં એમ, એમ એનો અર્થ થાય છે. ઉચ્ચાર એવી રીતે કરવો એમ એનો અર્થ થાય છે. આપણે નથી આશ્ચર્ય ચિહ્ન વાપરતા, પ્રશ્ન ચિહ્ન વાપરતા, એમ આવા બધા ચિહ્નો છે ભાષાના. મેં સ્થિર હું એસા નિર્ણય કરને પર સ્થિરતા આતી હૈ, ટકતી હૈ ઓર બઢતી હૈ ઓર સુખ હોતા હૈ. મેં અસ્થિર હું એસે ભાવ મેં સુખ નહીં મિલતા, દુઃખ હોતા હૈ. આમાં શું છે કે જે ત્રિકાળી સ્વભાવ છે એ સ્થિર છે, આત્મ સ્વરૂપ છે એ સ્વભાવથી સ્થિર છે. તો હું સ્થિર છું એવો નિર્ણય કરે, એવો અવલંબન લે તો પરિણામની ચંચળતા ઘટે છે. ઉત્પાદ વ્યયમાં ફેર નથી પડતો, એ તો સમય સમયના થાય છે. પણ ભાવમાં જે ચંચળતા હોય છે એ ચંચળતા ઘટી જાય છે અને સ્થિરતા આવે છે. સ્થિરતા ટકે છે, સ્થિરતા વધે છે અને એનું એનું ફળ સુખ આવે છે, નિરાકુરતા આવે છે. પરિણામ જે અસ્થિર છે એમાં હું પણ રહે છે તો એ ભાવમાં સુખ નથી મળતું, દુઃખ થાય છે, અસ્થિરતા વધે છે અને મલિનતાની ઉત્પત્તિ થાય છે. ચંચળતાથી મલિનતાની ઉત્પત્તિ પણ થાય છે, મલિનતા થાય છે ત્યાં દુઃખ પણ થાય છે. બસ એનું વિજ્ઞાન છે. સ્થિર તત્વનું અવલંબન લેતા સુખ થાય, અસ્થિર તત્વનું આત્માને આત્મામાં અસ્થિર રહેલો જે જલ સ્વભાવ રૂપ પરિણામ ધારા કહી 913 માં એનું અવલંબન લેતા મલિનતા ચંચળતા અને દુઃખ થાય. શું એ એક જ પરિણામની અંદર બે પ્રકારના સ્વભાવ હોવાથી અને બંને વિરુદ્ધ સ્વભાવ હોવાથી એક ચલ સ્વભાવ ને એક અચલ સ્વભાવ, એક સ્થિર અને એક અસ્થિર. તો અવલંબન બે નું ન લઈ શકાય, કેમ કે બે વિરુદ્ધ સ્વભાવ છે. માટે કોનું અવલંબન લેવું કે અનાદિથી પરિણામનો અસ્થિર તત્વનું અવલંબન લઈને દુઃખી થયો છે, હવે સ્થિર તત્વનું અવલંબન લઈને સુખી થવું, બસ એટલી વાત છે. શૈલી બદલે છે, વાત તો એક ની એક છે 11 અને 12 માં. શું એમાં પરિણામ ઉપર ન ખેંચાવું એમ કહ્યું. અહીંયા કહે છે કે સ્થિર એક સ્થિર છે ને એક અસ્થિર છે. શું અસ્થિર અસ્થિર છું એમ કરીને અસ્થિરમાં હું પણ કરતા ચંચળતા ને દુઃખ ને મલિનતા આવશે. એટલે સુખ દુઃખ ની ઉત્પત્તિનું મૂળ વિજ્ઞાન આ છે. સુખ દુઃખ ની ઉત્પત્તિ નું મૂળ વૈજ્ઞાનિક કારણ આ છે. ધર્મને રૂઢિમાં નાખી દીધો. અંધશ્રદ્ધાળુએ ધર્મને રૂઢિને રીત રિવાજમાં નાખી દીધો. ખરેખર તો એ પ્યોર સાયન્સ છે, એના બદલે રૂઢિને રીત રિવાજમાં નાખી દીધો. અંધશ્રદ્ધા જ મટે નહીં ને, અંધશ્રદ્ધા મટે નહીં. જે વિજ્ઞાન નો વિષય છે એને અંધશ્રદ્ધા નો વિષય બનાવી નહીં, એટલે પછી અંધશ્રદ્ધા મટે નહીં, ગ્રહિત વિચાર જાય નહીં. આદેશ હતા. નાની કે અભિપ્રાય મેં પરિણામ ગતિ આદિ ગૌણ હો જાતી હૈ, કેમ કે તો અસ્થિર છે ને, એટલે એનું અવલંબન નથી, એની મુખ્યતા નથી, એમાં હું પણ નથી. એટલે જ્ઞાનીના અભિપ્રાયમાં વર્તમાન પરિણામ છે અથવા વર્તમાન જે મનુષ્ય ગતિ છે, મનુષ્યપણું છે, એ બધું ગૌણ થઈ જાય છે. ઉનકી મરણ કે સમય ક્ષેત્રાંતર પર નહીં, લેકિન પરિપૂર્ણ પર દ્રષ્ટિ રહેતી હૈ. દેહ છૂટે, નાનીને પણ દેહાંત કાળ હોય છે, ત્યારે હવે અહીંથી આ ક્ષેત્ર છોડીને દેવલોકમાં જવાનું થશે એમ નથી વિચારતા. કોઈ ક્ષેત્રમાં, બીજા ક્ષેત્રમાં જવાનું થાય, ક્ષેત્રાંતર થઈ જાય, એ ક્ષેત્ર છોડીને બીજા ક્ષેત્રમાં આત્મા ચાલ્યો જાય છે મૃત્યુ થતા. જ્ઞાનીની નજર ક્ષેત્રાંતર ઉપર નથી, પરિપૂર્ણ ધ્રુવ ઉપર એની દૃષ્ટિ છે. હું તો ક્યાંય જતો નથી ને ક્યાંય આવતો નથી, મારા સ્વરૂપમાં ત્રણે કાળે છું. બહારનું આકાશના ક્ષેત્રમાં આવવું જવું થયું, પણ મૂળ મારા સ્વરૂપમાં ક્યાં આવવું જવું થયું? આ ભમરડો ફરે છે ને, આર ઉપર ભમરડો ફરે છે, તો ભમરડો ભમરડામાં ક્યાં ફેર્યો? ભમરડો ભમરડો જ રહ્યો છે, ફેરો ફરીને કઈ થઈ ગયો? આવું છે એમ. આત્મા ચાર ગતિમાં રજળ્યો એમ કહેવાય. 84 લાખ યોનિમાં જન્મ મરણ કરીને ઉત્પન્ન જે થયો, ક્યાંય જન્મો ક્યાંય મર્યો, શાશ્વત તત્વ. પણ ગતિ ઉપર નજર છે એ દુઃખી થાય છે, ધ્રુવ ઉપર નજર છે એ આ સુખ દુઃખ નો સીધો હિસાબ છે, બાકી કઈ સુખ દુઃખ નું કારણ નથી. પછી બીજા દુઃખ ઉત્પન્ન થાય છે એ અહીંથી ભૂલ્યો છે, માટે ધ્રુવ ને ભૂલ્યો છે, માટે બાકી કઈ કારણ નથી. એટલે જ્ઞાનીને દેહાંત કાળે પણ પરિપૂર્ણ તત્વ ઉપર, સ્વરૂપ ઉપર દ્રષ્ટિ છે. દેહ આવ્યો ગયો એની સાથે એમને કાંઈ સંબંધ નથી. એ કપડાં ફાટી ગયેલા બદલી નાખવા જેવી વાત છે. ફાટી ગયેલું કાપડ, જીર્ણ થઈ ગયેલું, જીર્ણ થઈને ફાટી ગયેલું કાપડ ગમે એટલું સારું હોય, ઊંચી કિંમત આપીને સારી ક્વોલિટીનું ખરીદ્યું હોય, પણ એ વખતે રાખવાનો ભાવ નથી થતો કે હવે આ મને સારું લાગશે નહીં, છોડો આને, છોડવાનો ભાવ આવે છે, રાખવાનો નહીં. કાપડ રાખવાનું કહેતો નથી, એને પોતાને જ ભાવ થાય છે. આ જેને ગ્રહણ કરવાની વૃત્તિ હતી એને છોડવાની વૃત્તિ થઈ, એના ઉપર મમત્વ ઘટી જાય છે કે ભાઈ ફાટી ગયું છે, હવે એમાં કઈ હવે કઈ દમ નથી, રાખ્યું રે એવું નથી, પહેરવા જાય ત્યાં ફાટી જાય એમ. શરીર જીર્ણ થઈ ગયું, છૂટવાના કાળે જીર્ણ થઈ ગયું, પછી તો આ નથી કહેતા. દુઃખદાયક થાય ને રોગ થાય, ત્યારે પીડા થાય ને, હવે તો છૂટી જાય તો સારું. કેમ ભાઈ, કેમ એમ થયું? એ દ્રષ્ટિ એના ઉપર છોડીને વાત છે, દ્વેષથી નહીં, પીડાના દ્વેષથી નહીં, દ્રષ્ટિ આત્મા ઉપર રાખીને એ વાત છે. પર તત્વ છે, તંદુરસ્ત હોય તો મારે કામનું નથી, અને રોગિષ્ટ હોય તો પણ મારે કામનું નથી. આમ લેવાની. प्रति समय का परिणमन उस काल में मात्र जाना हुआ ही प्रयोजन मान है, बस इतनी मर्यादा है. जो गुरुदेव ना प्रवचन माथे कितनू पकड़ू है, बारमी गाथा नो विषय है, समय सारणी बारमी गाथा नो आ विषय है કે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે, નિશ્ચય ઉપાસેલો પ્રયોજનવાન છે અને વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. વ્યવહારનો વિષય શું અહીંયા? કે જેટલો કોઈ પર્યાયનો વિષય છે એ બધો વ્યવહારનો વિષય છે. પ્રતિ સમયે વર્તમાન, પ્રતિ સમય એટલા માટે લીધું, પ્રત્યેક વર્તમાને વર્તમાનમાં જે કાંઈ પરિણામ થાય તે કાળમાં માત્ર જાણી લેવું, એટલું જ એનું પ્રયોજન છે. એ જણાઈ જાય છે પર્યાયમાં જ્ઞાન હોવાથી. અને બીજા ભાવો શુદ્ધ શુદ્ધ પણ સાધકને પર્યાયમાં હોવાથી એનું જ્ઞાન થઈ જાય છે. અને એ જ્ઞાન એવું થાય છે કે સ્વભાવની શુદ્ધિ ગુણસ્થાનની મર્યાદામાં છે અને સ્વભાવની અશુદ્ધિ પણ ગુણસ્થાનની મર્યાદામાં છે, એવું જ્ઞાન થઈ જાય છે. મર્યાદા બહારની વાત નથી, એ મર્યાદાનું જ્ઞાન થાય છે એટલું એનું પ્રયોજન છે. મર્યાદા છોડીને અશુદ્ધિ થાય અને પોતે ગુણસ્થાન માની લીએ તો એને પ્રયોજન લક્ષમાં રહ્યું નથી. કેમ કે કોઈ દીક્ષા લીધી છે અને પરિણામ છઠ્ઠા ગુણસ્થાનને યોગ્ય નથી, વિતરાગતાના શુદ્ધિના અને રાગની અશુદ્ધિના, તો એ પોતે જાણેલો પ્રયોજન માન છે કે જાણે છે કે નહીં આ છઠ્ઠું ગુણસ્થાન નથી. પણ પરિણામ જાણેલું તે કાળે પ્રયોજન માન છે. અને ચોથા ગુણસ્થાનની શુદ્ધિ હોય, દીક્ષા લીધી માટે સાધુ થઈ ગયો, છઠ્ઠું સાતમું ગુણસ્થાન સાધુ પદ આવી ગયું એમ નથી. દેહાધ્યાસ ચોથા ગુણસ્થાને છૂટે. ચોથા ગુણસ્થાન પેલા દેહાત્મ બુદ્ધિ છે, ત્યાં સુધી દેહાધ્યાસ નથી છૂટતો, ત્યાં સુધી ન છૂટે. સ્વાનુભવ થાય, દેહથી અને રાગથી ભિન્ન આત્માનો અનુભવ થાય ત્યારે દેહાધ્યાસ છૂટે, અને એ પહેલામાં પહેલું ચોથા ગુણસ્થાન છે. પરિણામને જાણવું કે ન જાણવું, કે એ કાળે જાણે તો પ્રયોજનવાન છે. પછી પરિણામમાં જે હોય તે જણાય, રાગ હોય તો રાગ જણાય, વિતરાગતા હોય તો વિતરાગતા જણાય છે. વ્યવહાર માત્ર જાણેલો તે કાળે જાણેલો પ્રયોજનવાન છે કાઢ્યું છે એમાંથી. કામ સમય આખો વ્યવહારનો વિષય લઈ લેવો. વસ્તુ સ્વરૂપ તો સહજ કા ધંધા હૈ, ઉસમેં વાદ વિવાદ કરે સો અંધા હૈ. આ બનારસીદાસજીનું પદ છે નાટક સમયસારમાં, કે આ તો ધર્મ છે, વસ્તુનું સ્વરૂપ છે, ધર્મ છે એ તો વસ્તુનું સ્વરૂપ છે, એ તો સહજનો વેપાર ધંધો એટલે વેપાર પરિણામ છે, એ સહજનો પરિણામ છે અને એને વાદ વિવાદમાં ખેંચી જવો જોઈએ નહીં. અથવા વાદ વિવાદ કોણ કરે વસ્તુ સ્વરૂપ ન જાણ્યું હોય તે. વસ્તુ સ્વરૂપ ન જાણ્યું હોય એ એક ન્યાય અંધ છે. વસ્તુના પોતાનું સ્વરૂપનું જ્ઞાન પોતાને નથી, જ્ઞાનને જ્ઞાન સ્વભાવનું જ જ્ઞાન નથી, એનો અર્થ કે પોતે અંધ છે. કૌંસ કર્યો છે એમાં. વાદ વિવાદ કરને વાલા અજ્ઞાની સહજ સ્વરૂપ કો નહીં દેખતા ઓર નહીં વો પરિણામ કી સહજતા કો સમજતા હૈ. એને તો વસ્તુ સહજ વસ્તુ સ્વરૂપનું પણ એને જ્ઞાન નથી, અને એ વસ્તુ સ્વરૂપના સહજ જ્ઞાન પૂર્વક પરિણામમાં સહજતા ઉત્પન્ન થાય છે એની પણ એને ખબર નથી. અસલ મેં દૂસરો કી શ્રદ્ધા અથવા દૂસરો કા અભિપ્રાય બદલને કે આગ્રહ મેં વિવાદ ઉત્પન્ન હોતે હૈ. બીજાનો અભિપ્રાય ખોટો છે એની એને બદલી નાખવો જોઈએ, એ આગ્રહ રાખે ત્યારે વિવાદ કરે. વિવાદમાં શા માટે જાવ? દરેકની શ્રદ્ધાનું ફળ એને પોતાને છે, જે આત્માને જેની જે શ્રદ્ધા છે એનું ફળ એને પોતાને છે. તો પોતાની શ્રદ્ધા બીજાના માથે પરાણે લાદવી એ તો લૌકિક રીતે એમાંથી બધું ગડબડ થાય છે ને. મોગલ સામ્રાજ્ય એમાંથી આવ્યું, એક હાથમાં કુરાન ને બીજા હાથમાં તરવાર. માણસ કે નહીં કુરાન ને પગે લાગ ને ત્યાં તરવાર થી માથું કાપી નાખું. શું પ્રાણે મુસલમાન બનાવ્યા. અત્યારે જે અહીંયા મુસલમાનોની વસ્તી છે એ બધા વટલાયેલા છે. મૂળ જે મોગલો હતા એ તો બધા મરી ગયા, તો બધા ત્યાર પછી જે પરંપરા ચાલી એ મોટા ભાગના બધા એ છે બદલાયેલા છે. એટલે જેની જેને શ્રદ્ધા હોય એની શ્રદ્ધા એને મુબારક હોય. પોતાને શું આગ્રહ રાખવાનો? બીજાની શ્રદ્ધાનો આગ્રહ પોતાને શા માટે રાખવો જોઈએ એમ કહેવું છે. તારું હિત કરવા માટે તું સમ્યક શ્રદ્ધા કર, સાચી શ્રદ્ધા કર, એનું હિત કરવું છે તો એ કરશે. એનો વાદ વિવાદ કરીને માથાકૂટમાં શા માટે ઉતરવું એમ કે છો? ઓર સાથી વિવાદ કરને વાલે કો સ્વયં કે ક્ષોભ શંકા અહમ ભાવ તીવ્ર હો જાતા હૈ. હું જાણું છું, હું કહું છું એ સાચું, મારું સાચું ને તમારું ખોટું, આ વિવાદનો વિષય મુખ્ય થઈ જાય છે. એ નહીં થવું જોઈએ. એટલે જે જ્ઞાની છે પોતાના સહજ સ્વરૂપને જાણે છે એ સ્વમત કે પરમતની સાથે વિવાદ કરતા નથી. એ સૌને યોગ્યતા પ્રમાણે સૌને શ્રદ્ધા થાય. જ્ઞાની વાત કહે કે સાચી વાત આમ છે, પણ એનો બીજાને માટે આગ્રહ સેવતા નથી, દુરાગ્રહ સેવતા નથી. આ એમની એક મર્યાદા હોય છે. ફલાણો કેમ માનતો નથી એ પ્રશ્ન નથી. સાચું આમ છે, સત્ય આમ છે, મિથ્યા આમ છે, એટલું બતાવવું એક વાત છે, એટલું કહેવું એક વાત છે, અને વિવાદ કરવો અને આગ્રહ રાખવો તે બીજી વાત છે. વિવાદ અને આગ્રહમાં કશાય તીવ્ર થાય ત્યારે એ પરિણામ થાય છે. અને ખાલી દર્શાવવું છે એમાં તો જ્ઞાનની જાહેરાત છે. સત્ય આમ છે ને અસત્ય આમ છે, બસ એટલી વાત છે. બે વચ્ચે ભેદરેખા છે એમ કે. માટે વાદ વિવાદ કરે શું અંધા, એ પદ એમણે લખેલું છે. સદગુરુ કહે સહજ કા ધંધા, વાદ વિવાદ કરે શો. સ્ત્રી ગુરુ જ્ઞાની ગુરુ તો એમ કહે છે કે આ તો સહજ પરિણમનનો વિષય છે, એમાં ખેંચાતાણી કરવાનો વિષય. ઘણી વાતો લખે એમણે સમયસારમાં નથી, એવી વાતો ઘણી નાખી છે, ઘણી વાતો નાખી છે એમણે. તો શું છે એ તો દરેકનો ક્ષોભ સમને વિકલ્પ તો સ્વતંત્ર ઉત્પન્ન થાય છે ને સહજ જ થાય છે. લબ્ધમાં તો બધા જ્ઞાનીઓને બધું ફેર્યું છે, ક્યારે કોઈને શું ઉદય થાય, ક્યારે કોઈને શું કયા પડખાનો ખુલ્લો, ક્યારે કયા પડખાનો ખુલ્લો ખુલ્લું કરે, બધા એની મૌલિકતા જુદી જુદી હોય છે. બનારસી દાસ મૂળ શ્વેતાંબર, મૂળ શ્વેતાંબર હતા, મૂળ શ્વેતાંબર હતા અને ઘણું વિલાસી જીવન હતું. એવી ગુણાટ મારી, નાનો ને વીરી નો ક્ષોભસમ ઘણો, દિશા બદલી નાખી એવી ગુણાટ મારી, નાની થઈ ગયા ઘણા ભાવ કાયદા છે, બધીમાં સાહિત્ય નાખી દીધું. એ બધી રચના છે, એ બધા પુસ્તકો એમણે ગોમતી નદીમાં પધરાવી દીધા. ઊંડાણ ઘણું છે, પોતાનું ઊંડાણ પણ ઘણું છે. ભાગજીનજી છાદે છાદે આ જેને આ લખ્યું છે ને, સત્તા સ્વરૂપ લખ્યું છે, ભરતનજી છાજેડ, ઈ જ કવિ છે બધા, ઈ જ ભરતનજી છાજેડ છે જે પદ બધી રચના કરે. આપણે ભજનવાણીની સ્તુતિ બોલીએ છીએ ને, ભાગસનજીના, બુદ્ધજનજીના, ધ્યાનત્રાયજીના બધા આધ્યાત્મિક બધો બહુ સારા છે. કોઈ કોઈ તો બધા માસ્ટરપીસ જેવા છે, કેવી આત્મામાંથી નીકળી ગયા છે. છસો ને સોળ, જો ક્ષણિક સદકો નહીં સ્વીકારતા વો ત્રિકાલી સદકો કેસે સ્વીકારેગા. પાંચ પૈસા દેવાની જેને તેવડ નથી, 5 લાખનું દાન ક્યાંથી દેવાનો હતો? એમ કે પોતે ભીખ માગે છે, એ બીજાનો નાશ આશ્રય દેનાર ક્યાંથી થવાનો હતો? એમ હજી ક્ષણિક સતની સ્વતંત્રતા જે નથી સ્વીકારતો, સત્ય તો સ્વતંત્ર હેતુ છે, એ આખો ત્રિકાળી ક્યાંથી સ્વીકારવાનો હતો? કે સવાલ જ નથી. મોટો મોટો વાંધો તો ત્યાં આવે છે, આ સત્કારકને નહીં સ્વીકારવામાં મોટો વાંધો ત્યાં છે. એ જે ક્ષણિક સતનો સ્વીકાર નથી, એ ત્રિકાળી સતને ક્યાંથી સ્વીકારવાનો? એ સ્વીકારી શકે જ નહીં, એને નિશ્ચયની પ્રધાનતા કોઈ દિવસ 3 કાળમાં ન આવે. ધર્મની સ્વતંત્રતા નહીં સ્વીકારે, પરમાગમસારમાં એક બોલાયો છે. આમને તો એ વખતે કાઢ્યું છે, આ તો 2017-18 ની સાલમાં ચર્ચા, 18-19 ની સાલમાં ચર્ચા થયેલી છે. 17-18-19માં અત્યારે તો થઈ ગયા 30 વર્ષ થઈ ગયા એને, 30-30 વર્ષ પહેલા આ બધી ચર્ચા ચાલી ગયેલી છે. તેથી તો એ વિષય આટલો વાદ વિવાદનો બન્યો ન હતો, તેથી આ બધી વાત ચાલી ગયેલી છે. ચરમસીમા છે, એ તો પત્રમાં લીધું છે. પર્યાય પર્યાય નો કરતા છે, એ કરતા કર્મ ની ચરમસીમા છે, એ તો પત્રમાં એમણે લીધું છે. એ આ જ વાત છે, સત્કારક ની જે વાત છે, સ્વતંત્રતા ની જે વાત છે, ગમે ત્યાં હોય. ગુરુદેવ તો કહેતા હતા, ગુરુદેવ સ્પષ્ટીકરણ ગુરુદેવે ઘણું કર્યું, નહીં તો ગુરુદેવ તો પહેલેથી કહેતા પણ આવ્યા છે, વધારે પાછળથી વધારે સ્પષ્ટીકરણ ખુલ્લું કર્યું. ઠીક છે, હા, પત્રમાં તો કર્તા કર્મ અધિકાર ગુરુદેવ ત્યાં વાંચે છે, એની પ્રશંસા કરી છે અને કર્તા કર્મની ચરમસીમાનો પોતાનો અભિપ્રાય લખી નાખ્યો છે એમણે. સત્ય તો સત્ય રહે છે, પછી એ સત્ય પ્રસિદ્ધ થાય, ખુલ્લું થાય, તો યોગ્યતા અનુસાર પરિણામ થાય. કોઈને રૂચે છે એવી પણ યોગ્યતા હોય છે, કોઈને રૂચે છે એવી પણ યોગ્યતા હોય છે, ન રૂચે બનવા જો, સૌ સ્વતંત્ર છે. નહીં, બિલકુલ કડક વધારે કેટલીક વાતો છે, નારાયણ શબ્દ પત્રમાં નથી વાપર્યો છે, અને બોલવામાં તો થોડુંક વિશેષ કડક, એ તો અમે થોડુંક લીધું નથી, મિત્ર તો ઘણું કડક હતું, થોડુંક છાંટવું પડ્યું. સમાજની સ્થિતિનો આમ તો થોડોક ખ્યાલ તો હોય, એટલો વિરોધ થયો હતો.
ભગવાન જય ગુરુદેવ જય.